તારીખ 30/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 185 અને 186 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 135
દર્શન 124 પ્રશ્ન 185 જુદા પાડવાનો અભ્યાસ કરે તો શું એક ક્ષણ એવી આવે કે જેથી અભેદમાં પરિણતિ જાય? અભેદ એટલે પોતાનું સ્વરૂપ, રાગથી ને પરથી જુદા પાડવાનો અભ્યાસ, અભ્યાસ એટલે પ્રેક્ટિસ, તો એવી ક્ષણ આવે અથવા સરવાળો એવો આવે કે પોતાની પરિણતિ સ્વરૂપમાં જાય? સમાધાન કે હા, જુદા પાડવાનો અભ્યાસ કરે તો ન્યારી પરિણતિ થાય. એટલે જે પર સાથે એકત્વ થઈ રહ્યું છે એનાથી જુદી પરિણતિ થાય. ન્યારી એટલે જુદી. કેટલાકને મૂંઝવણ થાય એટલે અટકી જાય એટલે થાકી જાય, પણ પોતે પ્રયત્ન કરવો તેમાં મૂંઝાવું કે થાકવું નહીં. મૂંઝવણ થાક એટલા માટે આવે છે કે વિકલ્પાત્મક હોય ને, તો સ્પષ્ટ કરો એટલે વાત પૂરી થાય, નહીં તો એમ થાય કે આનું શું કરવું, આપણને મૂંઝવણ ને થાક લાગે છે, અટકી જવાય છે, નથી આગળ ચાલતો. પણ વિકલ્પાત્મક હોય તો એવું થાય, પ્રયોગાત્મક હોય તો એવું નથી થતું. એમ
જુદા પાડવાનો અભ્યાસ આમાં વિવિધ ગુણ મુખ્ય કામ કરે છે.
વિરતી તો છે જેની અંદર જ્ઞાન અને વીર્ય, મુમુક્ષુની ભૂમિકામાં બે ગુણની પ્રધાનતા છે. સૌથી વધારે પ્રધાનતા જ્ઞાનની છે, અને પુરુષાર્થ છે, વીર્ય છે, એ જ્ઞાનની સાથે સાથે જોડાય છે. મૂળમાં બધાનું કારણ જ્ઞાન છે. જ્ઞાન છે એને લઈને બીજા ગુણોની પ્રક્રિયા એને અનુસરતી ચાલુ થઈ જાય છે. જ્ઞાન ઊંધું ચાલશે તો પુરુષાર્થ ઊંધો ચાલશે. જ્ઞાન ઊંધું ચાલે ને પુરુષાર્થ અવળો ચાલે એવું કોઈ દિવસ ન બને. જ્ઞાન ને જ અનુસરે છે. એટલે શાસ્ત્રોમાં જ્ઞાન ને નેતાની ઉપમા પણ આપી છે. જેમ કોઈ એક નેતાને બીજા લોકો અનુસરે છે, ગાંધીજી થયા તો હિન્દુસ્તાનના લોકો એને અનુસર્યા, એમ જ્ઞાન છે એ બધા ગુણોમાં નેતા સમાન છે, બધા ગુણો એને અનુસરે છે, એમ બને છે. અભ્યાસ બે પ્રકારનો છે, એક વિકલ્પાત્મક અને એક પ્રયોગાત્મક. અભ્યાસ શબ્દ શું છે? વારંવાર કરવું એનું નામ અભ્યાસ છે. જેમ કે કોઈ માણસ વારંવાર વાંચે એક જ પુસ્તક, સમયસર વારંવાર વાંચે, ત્યારે શું કહે કે આને સમયસરનો બહુ સારો અભ્યાસ છે. કોઈ મોક્ષમાં પ્રકાશક વારંવાર વાંચે તો કે ભાઈ આને મોક્ષમાં પ્રકાશકનો બહુ સારો અભ્યાસ છે. એવી રીતે અભ્યાસ શબ્દ છે એ વાઇડ સેન્સમાં વપરાય છે, વિશાળ અર્થમાં વપરાય છે. પણ એનો સામાન્ય અર્થ એવો છે કે વારંવાર જે કાર્ય કરે એને અભ્યાસ કહે છે. કોઈ એકડો ઘૂંટે છે તો કે અત્યારે શું કરે છે કે ભાઈ એકડો ઘૂંટવાનો અભ્યાસ કરે છે, એમ કહેવાય. શું કરવા થાય છે એવું કે વિકલ્પાત્મક છે, પણ પ્રયોગાત્મક હોય તો ન થાકે. કેમ કે વિકલ્પાત્મક જે અભ્યાસ છે એમાં નિરસતા આવી જાય છે આખરે, જ્યારે પ્રયોગાત્મક અભ્યાસમાં રસ વધતો જાય છે. પ્રયોગમાં જેનો પ્રયોગ કરે છે એનો રસ વધતો જાય છે, એટલે ત્યાં થાક નથી લાગતો.
પ્રયોગાત્મક માં અમુક અમુક પ્રકારનો વિકલ્પ ઇન્વોલ્વ હોય તો થાક લાગવાનો ચાન્સ નહીં લાંબા ટાઈમ.
ના, પણ એ તો શું છે, પ્રયોગ છે એમાં વિકલ્પ સાથે હોય છે, પણ પ્રયોગમાં થાક નથી લાગતો. જેને પ્રયોગ ચાલતો હોય છે એને થાક નથી લાગતો. એનું કારણ શું કે ઉદય ફરતો જાય છે ને બધે પ્રયોગ કરે છે ભીન પડવાનો, ઉદય ફરતો જાય છે ને બધે ભીન પડવાનો પ્રયોગ કરે છે. ત્યારે વિકલ્પમાં તો એને એક જ વિકલ્પ ઘૂંટવો પડે, અથવા એને જે કાંઈ લિમિટેશન હોય એ જ ઘૂંટ્યા કરે, હા, એમાં થાકી જાય. જે લોકો પ્રયોગાત્મક અભ્યાસ કરે છે એ બધા ઉદયમાં કરે છે, અમુક જ ઉદયમાં નથી કરતા, એટલે એ ચાલ્યા જ કરે છે એનો, અને એમાં થાક નથી લાગતો, એમાં રસ આવે છે, કેમ કે એનું ફળ પણ એને એ વખતે દેખાય છે, અને એની જે ઉપલબ્ધિ છે એ આંશિક રીતે શરૂ થાય છે, એટલે એમાં હોંશ રહે છે. પૈસા કમાતો હતો માણસ ત્યારે થાકતો હતો,
કમાતો હતો નહીં,
ખોવે તો થાકી જાય, કે કઈ ન મળે તો થાકી જાય, કે મહેનત કરું છું પણ કઈ હાથમાં આવતું નથી, પણ મહેનત કરે તો પોતે પ્રયત્ન કરવો તો એમાં મૂંઝાવું કે થાકવું નહીં. એ ક્યારે બને તો ઉપદેશાત્મક વાત છે, એટલે એમ કે થાકવું ન જોઈએ, મૂંઝાવું ન જોઈએ, પણ ક્યારે સહજ ક્યારે બને
લાગે,
કહેવાથી તો એમ બનવાનું નથી, સહજ થાય. ઉપદેશ તો વચન વ્યવહારથી છે, દીપચંદજી લીધું, કે તેથી ભલું છે, ભલું તો એ છે કે શુદ્ધોપયોગમાં રહેવું, આત્મામાં ઉપયોગને રાખવો એ સૌથી ભલું છે, પણ આ અમારો વચન વ્યવહારથી ઉપદેશ છે, કેમ કે એમ કહેવાથી એમ થતું નથી, એ તો સહજ દશાનો વિષય છે. એ પ્રકારની પૂર્વ પ્રક્રિયાને વિજ્ઞાનનો પ્રયોગાત્મક અભ્યાસ હોય તો સહેજે અનુભવ દશા આવે, આવે પણ સહેજે, અને નીકળી જાય પણ સહેજે, વિકલ્પમાં આવે એ પણ સહેજે, નિર્વિકલ્પમાંથી વિકલ્પમાં આવે એ સહેજે, અને વિકલ્પમાંથી નિર્વિકલ્પમાં આવે એ પણ સહેજે થાય છે. ઉપદેશમાં તો ઉપદેશની રીતે પ્રવચન હોય. પોતે ઉત્સાહથી અને ધીરજથી પ્રયત્ન કરવો, કૃત્રિમતાથી ખોટી ઉતાવળ કરશો તો થાકી જશો એમ કહે છે. એટલે કૃત્રિમતા ન કરવી એનું નામ ધીરજ છે, સહજથી અને ઉત્સાહથી થાવ કામ થવું, કેમ કે પોતાના લાભનું કારણ છે તો લાભમાં તો ઉત્સાહ આવવો જ જોઈએ. પ્રયત્ન કરે તો પ્રગટ થયા વગર રહેતું જ નથી. યથાર્થ પુરુષાર્થ હોય, પ્રયોગની સાથે પુરુષાર્થ હોય જ છે. પ્રયોગ અને પુરુષાર્થ એક સિક્કાની બે બાજુ જેવા છે, અવિનાભાવી છે. પ્રયોગ પુરુષાર્થ વગર થાય નહીં, શું પ્રયોગ છે પુરુષાર્થ વગર થાય નહીં, એટલે જો પુરુષાર્થ કરે પ્રયત્ન કરે તો પ્રગટ થયા વિના રહે નહીં. એ પુરુષાર્થની મુખ્યતાથી વાત કરી. જેને પોતાની જિજ્ઞાસા અને પ્રયત્ન પોતા તરફ છે તેને કાળ લાગે પણ થયા વગર રહેતો નથી. શું કીધું કે જેને ભાપો જિજ્ઞાસા એટલે ભાવના છે, એને પોતાનું આત્મ કાર્ય કરવાની ખરી ભાવના છે અને સ્વતરફી સ્વસન્મુખતાનો પ્રયત્ન છે, પ્રયત્ન પણ છે, પુરુષાર્થ પણ છે. અને કદાચ કાળ લાગે એટલે કોઈને ઢીલો પુરુષાર્થ હોય તો થોડો વધારે સમય લાગે, તીવ્ર પુરુષાર્થ હોય તો ઓછો સમય લાગે.
કાળ લાગે એટલે કેટલો કાળ લાગે?
થોડો કાળ વધારે લાગે એમ. કાળ લાગે એટલે થોડો વધારે કાળ લાગે એમ.
લિમિટ
તો હશે ને? તો લિમિટમાં આ છે કે ભાવભાષણ થયું હોય તો બહુ થોડો કાળ છે, મેક્સિમમ 6 મહિના છે. અને નહીતર જેવી ભાવના ને જેવો પ્રયાસ, જેવી ભાવના ને જેવો પ્રયાસ એના અનુસાર છે. ગોળ નાખો એટલું ગળ્યું થાય, એમાં બીજું શું થઈ શકે? તો વસ્તુ સ્થિતિ છે, જેટલો ગોળ નાખો એના પ્રમાણમાં ગળપણ હોય. પોતાને લગ્નિ અથવા રુચિ છે અને કારણ આપે તો કાર્ય આવ્યા વગર રહેતું નથી. પોતાની રુચિ હોય અને પુરુષાર્થનું કારણ આપે તો કાર્ય થાય, થાય ને થાય. કારણ આપે ને કાર્ય ન થાય એવું ન બને. આમાં કારણ કાર્યની શૃંખલા છે, એ નિયમબદ્ધ છે. કારણ કારણ કાર્યનો નિયમ છે. એટલે વસ્તુનું સ્વરૂપ પણ કારણ કાર્યાત્મક છે, ભેદ ભેદાત્મક છે, કારણ કાર્યાત્મક છે. વસ્તુનું સ્વરૂપ પણ એવું છે. આમાં લીધું ને સમય જ્ઞાનના 3 દોષમાં ભેદાભેદ વિપરીતતા, કારણ કાર્ય વિપરીતતા અને સ્વરૂપ વિપરીતતા. જેવું સ્વરૂપ છે એવું સામાન્ય વિશેષાત્મક, એમાં ભૂલ ન થવી જોઈએ. પછી એના કારણ કાર્ય છે એ વિધિ વિધિ દર્શાવે છે, એમાં ભૂલ ન થવી જોઈએ. શું? અને એના જે ભેદો છે, રૌગુણ પર્યાય, ઉપાદવી ધ્રુવ, શું ધર્મભેદ, એ બધા ભેદો છે, એમાં વિપરીતતા નહીં હોવી જોઈએ. બસ આ 3 વિપરીતતા સમ્ય જ્ઞાનીને હોતી નથી. જ્યાં સુધી કાર્ય થાય ને ત્યાં સુધી સમજવું કે કારણ ઓછું છે. કાર્ય ન થાય ત્યાં સુધી કારણ ઓછું છે એમ સમજવું. વિપરીત હોય એને તો થાય, કાર્ય થાય જ નહીં. કોઈને પુરુષાર્થ ચાલતો હોય અને કામ નથી થતું તો સમજવું કે પુરુષાર્થ ઓછો છે.
કારણ એટલે પુરુષાર્થ.
હા, કારણ એટલે પુરુષાર્થ. કેમ કે મોક્ષ માર્ગ છે એમાં પુરુષાર્થની જ પ્રધાનતા છે. મોક્ષ માર્ગ પુરુષાર્થ દ્વારા શ્રદ્ધા જ્ઞાન ઉત્પન્ન થાય, સમ્યક શ્રદ્ધાને સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય અને સમ્યક જ્ઞાનને સમ્યક દર્શન ઉત્પન્ન થયા પછી પુરુષાર્થ જેટલો હોય એટલો જ ઉપરના ગુણસ્થાનમાં ચડવાનું બની શકે. પુરુષાર્થના પ્રમાણમાં સમ્યક જ્ઞાન તો ચોથા ગુણસ્થાનથી માંડીને બધાને સમ્યક જ્ઞાનને સમ્યક દર્શન છે જ. એમાં કોઈ સમ્યક જ્ઞાન ઓછું વધતું છે કે સમ્યક દર્શન ઓછું વધતું છે એવું નથી. ઊંચો ઉઘાડ ઓછો વધતો હોય, સમ્યક દર્શનમાં તો ઉઘાડે લાગુ પડતો નથી. શું? છતાં પણ પુરુષાર્થ પ્રમાણે સૌની પ્રગતિ છે. મુમુક્ષુમાં પુરુષાર્થ જુદા જુદા તબક્કે જુદી જુદી વાત છે. મુમુક્ષુ ને જ્ઞાનની પ્રધાનતા છે, જ્ઞાન સાધન છે, પછી જ્ઞાન અનુસાર પુરુષાર્થ છે. અને રુચિ પણ જ્ઞાન જ ઉત્પન્ન કરે છે અને રુચિ અનુયાયી જરીએ છે. પ્રશ્ન: આપને પૂર્વ ભૂમિકામાં શું વિચારો ચાલતા હતા? વ્યક્તિગત પ્રશ્ન પૂછ્યો છે. આ ચર્ચા તો એકાંતમાં થોડા ઘણા હોય એની સાથે પણ થયેલી છે, એટલે વ્યક્તિગત પ્રશ્નો જાહેરમાં કોઈ ન પૂછે, પણ એટલા બેઠા હોય ત્યારે તો વ્યક્તિગત પ્રશ્નો પૂછે. મોક્ષ શું? એ જિજ્ઞાસા થતી હતી. મોક્ષ શું એટલે મોક્ષ નું સ્વરૂપ કેવું હોય? એકાંત દુઃખ કયા કારણે? આ બધા સંસાર ની અંદર બધા પ્રાણીઓ એકાંતે દુખી જોવામાં આવે છે. આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા છે, કઈ ને કઈ ઉપાધિથી, કોઈ રોગથી કોઈ ઉપાધિથી ઘેરાયેલા છે. તો એવું એવું એકાંતે દુઃખ કેમ છે સંસારમાં? કઈ ક્યાં કારણે? મોક્ષની આવશ્યકતા કેવી રીતે? પ્રશ્નો જો પ્રયોજનભૂત ઉઠ્યા છે. મોક્ષની જરૂર છે પણ શું કરવા? ખરેખર તો દુઃખથી પરિમુક્ત થવું એનું નામ મોક્ષ છે. દોષ તો દુઃખનું કારણ છે અને દોષનું ફળ દુઃખ છે. એટલે કારણનો નાશ કરો તો કાર્યનો પણ નાશ થઈ જાય. એટલે દોષનો નાશ કરવો એમ કહેવામાં આવે છે. મોક્ષ મુક્ત થવું હોય એને દોષનો નાશ કરવો અથવા પરિપૂર્ણ નિર્દોષ થવું એનું નામ મોક્ષ. તો કે મોક્ષની આવશ્યકતા કેવી રીતે? કે દુઃખી ન થવું એ રીતે, એ કારણે મોક્ષની આવશ્યકતા છે. પણ પોતાના એવા વિચારો ઉઠતા હતા, પૂર્વ ભૂમિકામાં પોતાના એવા વિચારો, જ્યાં સુધી જ્ઞાન નહોતું પ્રગટ્યું યથાર્થ ત્યાં સુધી આવા બધા વિચારો ઉઠતા હતા. અને એ દેખાય છે કે પ્રયોજન દુઃખ સુખનું પ્રયોજન છે, દુઃખ સુખ થી મુક્તિ થવાનું પણ પ્રયોજન છે. એટલે પ્રયોજનભૂત વિચારો ચાલતા હતા. એમનો કીધું કે દ્રવગુણ પર્યાયના વિચાર ચાલતા હતા, છ દ્રવ્યના વિચાર ચાલતા હતા. શું કીધું? શું વિચારો ચાલતા હતા? તો વાત બધી કેવી આવી? પ્રયોજનભૂત વાત આવી. અપ્રયોજનભૂતના વિચારો ન આવ્યા. આ જોવાની ધ્યાન રાખવા જેવું છે. આમ લાગે કે એક સામાન્ય વાત કરી કે ભાઈ હું આવા આવા વિચારો આવતા હતા, પણ એમ નહીં. એમાં શું ફરક છે કે આજકાલ મોક્ષ ને બીજા બીજા વિચારો પણ ઘણા આવે છે. તો બીજા વિચારો નહોતા આવતા એ આમાંથી તારવાનો છે. અને જે આવતા હતા એ પ્રયોજનભૂત હતા એકદમ. મોક્ષની આવશ્યકતા કેવી રીતે? પુણ્ય પાપ બંને દુઃખનું કારણ કેવી રીતે? પાપ તો દુઃખનું કારણ સમજાય, પણ પુણ્ય પણ દુઃખનું કારણ એ કેવી રીતે? એમ જાત જાતના વિચારો કરી નક્કી કર્યું હતું. એવા બધા અનેક પ્રકારના વિચારોથી તત્વોને નક્કી કર્યું હતું. સાકર અને કાળી જીરી એ દ્રષ્ટાંતના વિચાર આવતા, અને તે આપણી બુદ્ધિથી કઈ રીતે બેસે એવા બધા પ્રકારના વિચારો ચાલતા. એમ તો આમાં ટૂંકું લીધું છે, બોલવામાં તો વિસ્તારથી આવ્યો છે કે કાળી જીરી એકદમ કડવી છે, સાકર એકદમ ગળી છે. તો એ સ્વભાવ શું છે? એમ સ્વભાવનો કોઈ વિષય ચાલ્યો હશે, બે પદાર્થના દ્રષ્ટાંતે કોઈ સ્વભાવ સમજવાનો વિષય ચાલ્યો હશે એમ લાગે છે. અને તે આપણી બુદ્ધિથી કઈ રીતે બેસે એટલે એનો સ્વભાવ બુદ્ધિમાં કેવી રીતે સમજાય? દશા તો સ્પષ્ટ છે કે કાળી જીરી છે એ કડવી છે અને સાકર છે એ ગળી છે, પણ એનો સ્વભાવ કેમ સમજાય આપણી બુદ્ધિમાં? એ રીતે બધા પ્રકારના વિચારો ચાલતા. તે વખતે જે જે વિચારો આવે તે બધે તે બધા લખવાની ટેવ હતી, એ તો પોતાને માટે લખી લેતી. ઠીક, લખવું કોના માટે? ડાયરી કોના માટે બનાવવાની? પોતાના માટે, બીજાને માટે હું લખું છું, બીજાને મંચાવીશ એમ. પોતાને ને પોતાને શું છે કે ઘણી વાતો વિચારમાં આવે, સ્મરણ થઈ જાય, અને સ્મરણ કરવું હોય ત્યારે યાદ ન પણ આવે, યાદ કરવું પડે એ વખતે ન પણ આવે. કપકાપે રાખ્યું હોય તો પોતાને ફેરવવા થાય. હું ડાયરી ઘણી વાર વાંચીશ, ફરી ફરીને લખેલી લખેલી ડાયરી ફરીને કેટલી વાર વાંચી હશે. અમુક અમુક વાતો બધું નહીં, આમ તો બધી એક બે વખત રિવાઇઝ કરી ગયું છે, પણ અમુક અમુક પછી ખાસ ટપકાવી રાખ્યા હોય કે આ અમુક મુદ્દાઓ આટલા આટલા ઓલામાં છે, એ ફરીને જોવા થાય. જેમ જેમ જોવો એમ એ વિષયનું ઊંડાણ પણ વધારે હાથ આવે. લખીને પોતે લખે, પોતાને માટે લખે, એ હેતુથી લખે, અને ફરી ફરીને પછી એનો અભ્યાસ થાય ત્યારે એ જ વિષયનું ઊંડાણ વધારે હાથમાં આવે છે, ડેપ્થ આવે છે. તે વખતે જે જ વિચારો આવતા તે બધે લખવાની, તે બધા લખવાની ટેવ હતી, એટલે પોતાને માટે લખી લેતી. સ્પષ્ટ કર્યું છે કે લખવામાં મારો હેતુ કોઈને મારા વિચારો દેખાડવાનો નહોતો. પહેલેથી જ પરલક્ષ નહોતું, એ બધા સિમ્પટમ્સ મળે છે. ચિહ્નો શું મળે છે કે પરલક્ષ નહોતું. જે કાંઈ પોતે પ્રવૃત્તિ કરતા હતા એ સ્વલક્ષ્ય કરતા હતા, એમ આમાંથી નીકળે છે કે નથી નીકળતું. જે જે વિચારો આવે તે બધા લખવાની ટેવ હતી, એ પોતાને માટે લખી લીધું, જેથી પોતાને પાછું વિચારવામાં કામ આવે. સ્પષ્ટ કર્યું પોતાને માટે એટલે શું, કે પાછું વિચારવું હોય તો એ વસ્તુ કામમાં આવે. વિચારવું હોય, એક વસ્તુ વિચારવી હોય, એનામાં ઘણા મુદ્દા હોય તો કોઈ મુદ્દા છપતી જાય. બધા મુદ્દા બધી વખતે યાદ આવે એવું કઈ નથી બનતું. એટલા માટે પૂર્વ ભૂમિકા, એટલે જ્ઞાન થયા પૂર્વેની ભૂમિકા. પૂર્વ ભૂમિકા નો પ્રશ્ન છે ને, જ્ઞાન થયા પહેલાની ભૂમિકા. એમ
ડાયરી લખવાના બે કારણ થયા, એક તો પૂર્વની ભૂમિકામાં શું છે કે એ આગળ વધે એમાં વિચાર માં
જ્ઞાન દશામાં તો લેવલ આખું બદલાઈ જાય છે. પછી નીચેની ભૂમિકાની કેટલીક વાતો પ્રયોજનભૂત એમના માટે, પોતાના માટે રહેતી નથી. જ્ઞાન દશામાં એથી આગળની વાત, પછી ઉપર જોવે છે. જ્ઞાન દશામાં આવે છે, ઉપર જોવે છે, પછી નીચે નથી જોતા. એટલે ઉપર જોવામાં એને શું થાય, જિજ્ઞાસા આવે તો મને સારો, એવો અપૂર્વ અવસર મને ક્યારે આવશે, પછી એ સાઈડ પકડે છે. કેમ કે લક્ષ્ય પૂર્ણતા પ્રત્યે જવાનું છે, એટલે આગળ વધવાની દિશામાં જશે. પછી કોઈ જ્ઞાનીઓ પણ લખે છે તો પણ એ પોતાને ભૂમિકા માટે લખે છે, પોતાના સ્પષ્ટીકરણ માટે લખે છે. એ વિષયના ઊંડાણમાં કોઈ આ થયો હોય તો એના માટે લખે છે. કોઈ વખત કોઈ મુમુક્ષુ માટે પણ લખે છે. જ્ઞાની મુમુક્ષુ માટે લખે માટે પરલક્ષ છે એમ પાછું નથી લેવાનું. ધૂન એવી લાગી રહેતી કે જો પછી વિચારોમાંથી ક્યાં આવ્યા. પ્રશ્નો પૂછનારે તો વિચારો જ પૂછ્યા છે, કેમ કે એને તો પોતાને વિચારોની લાઈન હોય એટલે વિચારો નો પૂછ્યા. ખરેખર પ્રશ્ન કેવો પૂછવો જોઈએ, પૂર્વ ભૂમિકામાં આપને કેવા કેવા ભાવો થતા હતા. અમુક જ ભાવનો પ્રશ્ન પૂછવો એવું નહીં, વિચારનો જ પ્રશ્ન પૂછવો એમ નહીં, ધૂનનો જ પ્રશ્ન પૂછવો એમ નહીં. કેવા કેવા થતા હતા, જેવા જેવા થતા હોય એવા એવા એમાંથી સમજવાનું મળે અમને એમ કે એવી રીતે લેવું છે. તો વિચારો બતાવ્યા. હવે પછી આગળ વાત કરી કે ધૂન એવી લાગી રહેતી, પ્રશ્ન વિચારો પૂછો છે તો આગળની વાત કાઢી છે. ધૂન એવી લાગી રહેતી કે દરેક કાર્યમાં આત્મા જુદો છે, આત્મા જુદો છે, એવી જાતનું રહેતું ધૂનમાં. શું છે કે વિચારો છે એ વિકલ્પાત્મક છે, ભેદાત્મક છે. ધૂનની અંદર એવા ભેદો કે વિકલ્પો ઉઠતા નથી. ધૂન એટલે ધૂન જ ચડે છે. અહીંથી સાઈડ ક્યાં બદલાની? જે વિકલ્પાત્મક સાઈડ હતી બદલાની. ભલે ધૂનમાં સંપૂર્ણ નિર્વિકલ્પ નથી થયો, પણ ધૂનમાં વિકલ્પો ઘટી જાય છે અને વિષયનો એ ચાલુ રહી જાય છે. જેમ કે આત્મા જુદો છે એવો વિકલ્પ કરે, આત્મા જુદો છે એવો પ્રયોગ કરે, અને આત્મા જુદો છે એની ધૂન ચડે. ઠીક, વિષયનો એ છે. વિચારને વિકલ્પ ચાલે છે એ એકદમ નીચેનું લેવલ છે, શરૂઆતનું લેવલ છે. પછી આગળ વધે એટલે પ્રયોગમાં આવે, તેથી આગળ વધે એટલે ધૂન કરે. પછી એમ ચાલે, વિષયનો જ છે, એ વિષયનું પરિણામ આ રીતે બદલાતું જાય છે અને વિકલ્પો ઓછા થતા જાય છે, ઘટતા જાય છે, પાતળા પડતા જાય છે, એવું બને છે. આપણે આમાં લીધું છે નિધાન દર્શનની પેઢીમાં. મુમુક્ષુ જીવની વિચારણા કેવી હોય તો એ ધ્યાન રાખવું. ગમે તેટલો શાસ્ત્ર અભ્યાસ કરે, મુમુક્ષુ શાસ્ત્ર અભ્યાસ કરશે, પણ એ ધ્યાન રાખવું કે વિકલ્પો વધી ન જાય. વિકલ્પ વૃદ્ધિ થાય એવી રીતે શાસ્ત્ર અભ્યાસ કરવો જોઈએ. એટલે શાસ્ત્ર વાંચે ને પછી એના એના વિકલ્પો જે વાંચ્યું એના એના વિકલ્પો આવ્યા કરે કે કર્યા કરે. એ લાઈન વિચારમાંથી આગળ ચાલીને પ્રયોગમાં અવલોકનમાં આવે એટલે વિચારો ઘટે. વિચારની જગ્યા અવલોકન લઈ લે, પછી એમાં જો સ્વરૂપનું ભાવ ભાષણ થાય તો સ્વરૂપની ધૂન ચડે, ત્યારેથી વિચારો અને વિકલ્પો ઓછા થઈ જાય. એવી રીતે વિકલ્પ વૃદ્ધિ થાય નહીં પણ વિકલ્પ ઘટે એવી લાઈન પકડવી જોઈએ. કેમ કે સરવાળે નિર્વિકલ્પ થવું છે, વિકલ્પનો અભાવ કરવો છે. માટે હેતુ તો એ છે ને. મુખ્ય ગુણમાં તો પુરુષાર્થ છે, બાકી તો ભાવના પણ છે, લગ્ન પણ છે, પણ મુખ્ય પુરુષાર્થ છે. બાકી તો પુરુષાર્થ જ્ઞાન પૂર્વક ઉત્પન્ન થયો છે, જ્ઞાનપૂર્વક રુચિ ઉત્પન્ન થાય, રુચિપૂર્વક પુરુષાર્થ ઉત્પન્ન થાય, એ તો બધા કારણકારી છે. ધૂનમાં પુરુષાર્થ પણ છે અને આચરણ પણ છે, આચરણ પણ છે. એ બધું જાણવાનો વિષય છે, કયા પરિણામમાં કયો ગુણ કામ કરે છે એ બધું જાણવાનો વિષય છે. એમાં એ વસ્તુ ન જાણી હોય તો એથી કઈ પ્રયોજનને બાધા આવતી. કેમ કે ધૂન ચડે અને એ વખતે ખબર ન હોય કે મારા આમાં કયો ગુણ મુખ્ય કામ કરે છે. જરૂરી નથી, લક્ષ્ય નથી. લાડવો ખવાડા અને ટેસ્ટ નું પ્રયોજન છે. કરી ખાવા વાળાને અને ટેસ્ટનું પ્રયોજન છે. એમાં ખાતર કેવું નાખ્યું તો એ ખાવા વાળાને પ્રયોજન નથી. આમાં કયું ખાતર નાખ્યું હોય તો આવી સરસ કરી છે એ ઉગાડવા વાળાનું કામ. આપણે તો ખાવા વાળા છીએ એમ.
કોઈ પણ પરિણામ કયા લક્ષ્ય ચાલે છે એ વધારે મુખ્ય વાત છે. પરિણામ કેવા ચાલે છે, કોના આધારે ચાલે છે, એ મુખ્ય નથી, પણ લક્ષ્ય કોના ઉપર છે એ વધારે મુખ્ય.
શું કહે છે ધૂન એવી લાગી રહેતી, ધૂન ઉપડતી એવી લાગી રહેતી, એ શબ્દો શું સૂચવે છે? સહજતા, સહજતા સૂચવે છે. કૃત્રિમતા નથી કરવી પડતી. હું ધૂન લાગે માટે હું આમ કરું, ધૂન લાગે માટે આમ કરું, એમ નહીં. એ કૃત્રિમતા નહોતી. ધૂન એવી લાગે રહેતી હતી સહેજે સહેજે. શું કેમ સહેજે લાગે? એવી તીવ્ર જરૂરત દેખાય ત્યારે એની ધૂન ઉપડે. આ લોકો પૈસા કમાવાની ધૂનમાં નથી આવતા, આવે છે કે નથી આવતા? બધું મૂકી દે, સ્વાધ્યાય મૂકી દે, સત્સંગ મૂકી દે, લાગી પડે. જરૂર દેખાય ત્યાં શું થાય? અમારે એવા એવા કામ હોય ને કે કરી ન શકાય, પહોંચી શકાય નહીં, કરી શકાય નહીં, ટાઈમ જ રહીએ નહીં, શું કરીએ? એ શું ધૂન ચડે એટલે પછી ધૂનમાં લાગી જાય. પોતાના અનુભવથી એને સમજવું, ગુણ ભેદથી સમજવાને બદલે પોતાને જ્યાં ધૂન ચડી હોય એના અનુભવથી સમજવું, એટલે એનું ભાવભાષણ થશે. ગુણ ભેદ જાણવાથી ભાવભાષણ નહીં થાય. આમ તો ગુણોનું પરિણમન તો નિરંતર છે. આત્માના જે ગુણો છે એનું પરિણમન તો નિરંતર છે. કોઈ ગુણ ક્યારેય પરિણમ્યા વિનાનો રહેતો નથી. હવે જો પરિણામને ભાવભાષણથી સમજવા હોય તો ઉલટું પરિણમન ચાલે છે, ગુણોનું ચાલે છે, એના ઉપરથી ઉલટું સમજી લે. તો એ સમજવાની પદ્ધતિ છે, એ પ્રેક્ટિસની પદ્ધતિ છે. સમજવાની પદ્ધતિ પ્રેક્ટિકલ સાઈડની હોવી જોઈએ. થિયરેટિકલ સાઈડ તો ઠીક છે, હવે કોઈ જગ્યાએ જરૂર પડે તો થિયરેટિકલથી સમજે, બાકી મુખ્ય અને પ્રેક્ટિકલ સાઈડ હોવી એમ છે. અને તો યથાર્થ સમજાય, બરાબર સમજાય, ભાવ ભાષણ આવે. ધૂન એવી લાગી રહેતી એ સહજતા બતાવે છે કે દરેક કાર્યમાં આત્મા જુદો છે, જુદો છે, એવી જાતનું રહેતું, એવી જાતનું ભાવમાં રહેતું, એવી જાતનું પરિણમન રહેતું. હા, જેવું ચાલતું હતું એવું ઉતાર્યું છે, આવું રહેતું હતું મને. શું જુદો છે, જુદો છે, જુદો છે, ક્યાં? દરેક કાર્યમાં, દરેક વિચારમાં એમ નહી. જે ઉદયના કાર્યો આવે એ બધા ઉદયના કાર્યોમાં આ પ્રયોગ કરતા હતા. એ શબ્દ ભલે નથી વહેતો પણ નીકળે છે શું આમાંથી? એ પ્રયોગ કરતા હતા, જે જે કાર્યો કરતા હતા એમાં એ પ્રયોગ કરતા હતા. અને એ બધા કાર્યોમાં આત્મા જુદો છે, આત્મા જુદો છે, આત્મા જુદો છે, આત્મા જુદો છે, એવું રહ્યા કરતું હતું ને એની ધૂન ચાલતી. પછી ચૈતન્ય હાથમાં આવ્યા પછી એની ધૂન ચડે. પહેલા વિજ્ઞાનની ધૂન ચડે, જુદો જુદો છું, જુદો છું, જુદો છું, એની એની ધૂન ચડે બધા કાર્યોમાં. પછી બધા કાર્યમાં અસંખ્ય ચૈતન્ય છું, કેવળ અસંખ્ય ચૈતન્ય છું, નિર્લેપ ચૈતન્ય છું, નિરાલમ ચૈતન્ય છું, નિર્વિકલ્પ ચૈતન્ય છું, નિરુપાધિક ચૈતન્ય છું, નિરપેક્ષ ચૈતન્ય છું. એ પછી ધૂન ચાલે. વિકલ્પ મર્યાદિત હોય, આટલા લીધા વિકલ્પ મર્યાદિત હોય, પણ અસ્થિની ધૂન પડે પછી શું આત્માની. પછી એમ થાય કે આત્મા જુદો છે એવું નક્કી તો કર્યું બુદ્ધિથી. શું આત્મા જુદો છે એવું નક્કી તો કર્યું, પણ જુદો રહેતો તો નથી. અનુભવમાં તો જુદો રહેતો નથી, બુદ્ધિ થી નથી કર્યું, બરાબર છે. આત્મા જુદો છે, આ શરીર ખોલ્યું છે, અંદર આત્મા જુદો છે, નક્કી તો કર્યું બુદ્ધિ થી. અથવા જ્ઞાન સ્વરૂપે આત્મા ક્યાંય ફરતો નથી, જ્ઞાન સ્વરૂપ જ રહે છે, બુદ્ધિમાં બરાબર આવે છે, પરિણમનમાં જુદો રહેતો નથી, પરિણમનમાં ભળી જાય છે. એમ કરી કરીને એવા બધા વિચારો કરતી માત્ર ધૂન ચડ્યું છે, ધૂન ચડે છે એમ નહી, અવલોકન બતાવે છે, પોતાનું પોતાના પરિણામ અવલોકન બતાવે છે, જોવે છે. નક્કી કર્યું છે ધૂન ચાલે છે, પણ હજી જુદો ક્યાં અનુભવમાં આવે છે, હજી જુદો તો પડતો નથી. શું એટલે સંતોષ આવવાનો પ્રકાર નો રહ્યો? મને વિચારો ચાલે છે, ધૂમ ચડે છે, જુદો તો રહેતો નથી. શું નક્કી કર્યું છે પરિણામ પ્રયાસ ચાલે છે, પણ જુદો રહેતો નથી, એનો અર્થ એમનું અવલોકન બરાબર બારીક ચાલે છે, હજી જુદો પીડ્યો નથી. પ્રયત્ન કરું છું, પણ હજી જુદો પીડ્યો નથી. પોતાના પરિણામોનું ઓબ્ઝર્વેશન પણ બરાબર છે. એમ કરી કરીને એવા બધા વિચારો કરતી, અથવા એવા બધા પ્રકારે પ્રયત્નો કરતા હતા પોતે. શું પ્રયત્ન કરતા હતા? એમ કામકાજ કરું ત્યારે પણ આત્મા જુદો છે, જુઓ આવ્યું ઉદય છે. કામ તો આવવાના જ, બધા જેને જેવો ઉદય એને બધાને કામ આવવાના. કામ કરું તો મારું ન ચાલે એવી આડ મારવી નહીં, બરાબર, એવા અભિપ્રાયની આડ ન મારવી. તું શું કરે, કામ આવી પડે ને એટલે હું ઘૂંચવાઈ જાઉં, કામમાં પરોવાઈ જાઉં, ને મારું બધું બધું છૂટી જાય, એ અભિપ્રાયમાં ન રહેવું. કામ આવવાના જ છે, ઉદય ચાલુ રહેવાના જ છે, કોઈ સંસારીને ઉદય ન હોય એવું બને જ નહીં, અને બધા ઉદયમાં મારે મારું કામ ચાલુ રાખવાનું. નિવૃત્તિ લઈશ પછી મને બધું સરખું થશે, એવા નિવૃત્તિ લેવા વાળા એમને એમ ખુબારાની જેમ પડ્યા રહીએ છે. કારણ કે એને પહેલેથી અભિપ્રાય શું છે, નિવૃત્તિ મળશે ને એટલે હું બધું કરીશ. નહીં, પ્રવૃત્તિ ચાલુ હોય ત્યારે પણ કરીશ, નિવૃત્તિ મળે તો ઠીક. નિવૃત્તિની મારી ભાવના છે, મારી ઝંખના છે, નિવૃત્તિમાં વિશેષ કરવું છે, પણ એમ નહીં કે પ્રવૃત્તિનો ઉદય આવે માટે મારું છૂટી જાય, હું ન કરી શકું એમ નહીં. આટલું તો નિવૃત્તિ લઈને ઘણા બેસી જાય છે આશ્રમોમાં. આજે જે તે આશ્રમોમાં જાવ તો નિવૃત્ત માણસો નથી જ આવે, આશ્રમો રહેલા છે ત્યાં સંખ્યા છે ને છે નિવૃત્તિ વાળાને, તો હું બધા કામ કરી લઈએ છે ત્યાં કઈ પોતાની જે કલ્પના હતી ગમવા નહી ગમવાની, એ કલ્પના પ્રમાણે ઉદય આવ્યો, પ્રવૃત્તિ નો નિવૃત્તિ પ્રમાણે ઉદય જ આવ્યો છે. એટલે એ પ્રમાણે પોતાની કલ્પના પ્રમાણે ઉદય આવ્યો એટલે એને ગમવા પણ થઈ ગયું કે હાશ આપણે પ્રવૃત્તિ મટી એમ નહીં. પ્રવૃત્તિ હોય તો પણ એ ચાલવું જોઈએ, ને નિવૃત્તિ હોય તો પણ બરાબર ચાલવું જોઈએ. ખબર સમજો છો, ભણે પણ આવડે નહીં એને ઠુબારો કહેવાય, નિશાળે જાય એમ સત્સંગ કરે શાસ્ત્ર વાંચે આગળ ન વધે, ક્યાં ત્યાં ઠપ થઈ જાય એનું નામ ખોબાર. એ તો ભણવામાં ક્યાં ઠેકાણું રહ્યું પછી, એની પોતે આગળ ન વધે નો.
લગભગ લગભગ જ્ઞાનીઓ પ્રવૃત્તિમાં જ કામ કરી ગયા, નિવૃત્તિમાં ઉપરથી સંતોષ થઈ જવાના ચાન્સ છે.
હોય કોઈ જ્ઞાની ને નિવૃત્તિ હોય, ગુરુદેવ નું જીવન નિવૃત્ત હતો, ધંધો છોડી દીધો, 21 વર્ષે દીક્ષા લીધી એટલે 13-20 વર્ષ દુકાને બેઠા હશે, પછી દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી તો નિવૃત્તિ હોય તે કામ કર્યું કે ન કર્યું, નિવૃત્તિ આવે એટલે કામ ન કરે એવું નથી, ને પ્રવૃત્તિ હોય એટલે કામ ન કરે એવું પણ નથી. સુગાનીજી એ પ્રવૃત્તિમાં કામ કર્યું, હિંમતજી એ પ્રવૃત્તિમાં કામ
કર્યું.
પ્રવૃત્તિમાં કામ થાય જ છે, જેને કરવું હોય એને થાય. કામકાજ કરું ત્યારે પણ આત્મા જુદો છે, જુદો છે એવી જાતની ધૂન રહેતી ચાલુ રહેતું. કામકાજમાં પ્રવાહ ન જતું, ચાલુ મારી ધૂન ચાલુ રહેતી. અંતરમાં સ્વાનુભૂતિનો માર્ગ જુદો છે અને અંતરથી સ્વાનુભૂતિ થાય છે એમ ગુરુદેવે જે બતાવ્યું છે તેના ઉપર વિચારો થતા હતા, ગુરુદેવને સાંભળતા હતા અને એના ઉપર વિચારોને ધૂન બરાબર ચાલતી. એટલે શું છે, ગુરુદેવને સાંભળતા હતા પછી હોમવર્ક બરાબર ચાલતું હતું એમ કે છે. સાંભળી લીધું એટલે બસ એમ નથી, પછી બરાબર પાછળ ચાલતું હતું. જે સાંભળતા હતા એના ઉપર બરાબર કામ ચાલતું હતું. એટલે વર્કઆઉટ કરે તો આઉટપુટ આવે, પણ વર્કઆઉટ જ ન કરે તો આઉટપુટ શું આવે, કઈ ન આવે.
જરૂરિયાત
તપાસી, અમને જરૂરિયાત લાગી પછી છે જરૂરિયાત. દુઃખી થાવ છું નહીતર હું દુઃખી અને થઈ રહ્યો છું અને થઈ જઈશ, માટે એની જરૂરિયાત છે. ભેદ જ્ઞાન ના વિકલ્પાત્મક અભ્યાસ થી પ્રગતિ થતી નથી, તેથી અંતે મોક્ષજીને મૂંઝવણ થાય છે અને થાકી જાય છે. પણ આત્મકલ્યાણના ફળને અનુલક્ષીને ખોટી ઉતાવળ કર્યા વિના ડેશ કરીને ધીરજથી અને ઉત્સાહથી ભેદ જ્ઞાનનો યથાર્થ પ્રયોગાત્મક પુરુષાર્થ ચાલવો જોઈએ તો અવશ્ય કાર્ય સફળ થયા વિના રહેતું નથી. એમ સમજવા યોગ્ય છે. જ્ઞાન દશા પહેલા પૂર્વ ભૂમિકાની યથાર્થતાનું આમાં વર્ણન છે. તેમાં એવો ક્રમ નજરે પડે છે કે પોતાને પોતાના સુખ દુઃખના બંધ મોક્ષના વગેરે પ્રયોજનભૂત વિષયોના ની જિજ્ઞાસા અને એ જિજ્ઞાસાપૂર્વક એ જ વિચારોની ધૂમ ચાલે, જેથી તે તે ભાવોનું સાતત્ય રહે. ધૂનમાં આ વાત છે, સાતત્ય રહે છે. ધૂન છે એમાં કન્ટિન્યુટી જળવાઈ રહે, ધૂન ઉપડે તો, નહીતર વચ્ચે વચ્ચે તૂટી જાય. પ્રવૃત્તિમાં પણ ભિન્નતાનો પ્રયોગ ચાલુ રહેવો જોઈએ. અને જ્ઞાની પુરુષે અથવા સદગુરુએ જે કાંઈ બતાવ્યું હોય તેનો મહિમા, તેના મહિમાપૂર્વક તે વિષય ઉપર સ્વલક્ષે વિચારો ચાલવા જોઈએ. મોક્ષોને કેવા પ્રકારે પરિણમન ચાલવું જોઈએ તેનું પોતાના જીવંત ઉદાહરણથી અહીંયા માર્ગદર્શન છે.